પ્રવચન નંબર 612 તારીખ 2/3/96 71 મિનિટ પ્રશ્નોત્તરી ચર્ચા તથા સમયસર ગાથા 49.
એક દ્રવ્ય છે અને એક પર્યાય છે, એમ વસ્તુ એક ના બે પડખા છે, બે સાઈડ, એક શક્તિનું પડખું છે અને એક વ્યક્ત પરિણામ થાય છે એનું બીજું પડખું છે, પર્યાય છે. એક નિત્ય ધ્રુવ્ય છે અને એક અનિત્ય પર્યાય પ્રગટ થઈને વ્યય થાય છે, એ અધ્રુવ પડખું છે, અનિત્ય પડખું છે. હવે કાર્ય થાય છે પર્યાયમાં, ધ્રુવમાં તો કાર્ય કંઈ થતું નથી. એ પર્યાય જે પ્રગટ થઈ એને પર્યાયનું લક્ષ્ય કર્યું, સ્વભાવનો ત્યાગ કર્યો. એને સ્વભાવનો ત્યાગ થતા વિભાવનું ગ્રહણ થાય છે અને સ્વભાવને ગ્રહણ કરતા વિભાવનો ત્યાગ થઈ જાય છે. સ્વભાવનો ત્યાગ કરે ત્યારે વિભાવ ગ્રહણ થાય અને સ્વભાવને ગ્રહણ કરે જો તો વિભાવનો અભાવ થઈ જાય. જેમ કે પાણી શીતળ છે, એ શક્તિરૂપ છે, એની વ્યક્તિ પર એ પ્રગટ થઈ, પ્રગટ થતી વખતે જો એ પાણીના સંગે પ્રગટ થાય તો શીતળતા પ્રગટ થાય, પણ એ શીતળ સ્વભાવ એ પરિણામ છોડે છે આશ્રય એનો, અને અગ્નિના સંગમાં પર્યાય જાય છે, પાણીની પર્યાય, તો એ બહુ ઉષ્ણતા આવે છે. ઉષ્ણતા ક્યાંથી આવી? અગ્નિમાંથી નથી આવતી, અને જે શીતળ એનો ટીકાળ સ્વભાવ એમાંથી ઉષ્ણતા આવતી નથી. તો ઉષ્ણતા થાય છે પર્યાયમાં, એ તો નક્કી વાત છે, દરેક અનુભવ છે. પાણી ગરમ થઈ ગયું, અગ્નિ ગરમ થઈ એમ કોઈ નથી, પાણી ગરમ થઈ ગયું, એટલે પર્યાય જે છે ગરમ થઈ એ પાણીની, એ અગ્નિના સંગે થાય છે, અગ્નિથી નહીં, અગ્નિના સંગે પાણીની પર્યાય એનો ત્રિકાળ જે સ્વભાવ છે શીતળ, એમાં અંતર્મુખ થઈને અભય થવી જોઈએ. પણ પર્યાય પ્રગટ થઈ અને અગ્નિનો સંગ કરવા જાય છે તો ઉષ્ણતા થાય છે. તો સ્વભાવનો ત્યાગ એને કર્યો પાણીની પર્યાય, ગ્રહણ ત્યાગ પર્યાયમાં થાય છે. ત્રિકાળ સ્વભાવમાં ગ્રહણ ત્યાગથી શૂન્ય છે, પર્યાયે અગ્નિનો સંગ કરતા એ પર્યાયમાં ઉષ્ણતા આવી, તો એ પર્યાયે ઉષ્ણ ધર્મનો ગ્રહણ કર્યો એને, એક સમય પૂરતી, તો એને સ્વભાવનો ત્યાગ કર્યો ને. પર્યાય થવી જોતી તે શીતળ, શીતળ થઈ ગરમ, તો એ ગરમ થવાનું કારણ શું? અગ્નિનો સંગ નથી, અગ્નિ તો નિમિત્ત માત્ર છે, પણ એ પર્યાય એ પોતાનો જે ત્રિકાળ શીતળ પાણીનો સ્વભાવ છે ત્યાંથી ચ્યુત થાય છે, એનો સંગ છોડે અને અગ્નિના સંગમાં જાય છે તો ઉષ્ણ થાય છે. હવે પાછું થોડીક વાર પછી એ જ પાણીની ઉષ્ણ પર્યાય અગ્નિનો સંગ છોડે છે નિમિત્તથી, નિમિત્તથી ઉપાદાનથી. શું કહેવાય કે પાણીની પર્યાય પાણીના સંગમાં ગઈ, એટલે પાણીની પર્યાયની શીતળ થવાની યોગ્યતા છે. તે વખતે પાણીની પર્યાય શીતળ પાણીમાં ભેદ થાય છે, ત્યારે એ પાણીમાં શીતળતા, તો એ પર્યાયે સ્વભાવનું ગ્રહણ કર્યું ત્યારે ઉષ્ણ ધર્મનો એને ત્યાગ કરી નાખ્યો. સમજાય છે કઈ? આ ગ્રહણ ત્યાગ એ બધી બંધમોક્ષ પર્યાયમાં થાય છે ને, બંધમોક્ષ ધર્મમાં છે કે તો છે ને છે રાખે એમ. પાણીની પર્યાયે સ્વભાવ ત્યાગ કર્યો, ત્યાગ કોને કર્યો? પર્યાય જેનો ત્યાગ કર્યો એને પોતાના શીતળ સ્વભાવનો ત્યાગ કર્યો. તો ત્યાગ કર્યો તો કાંઈક એને ગ્રહણ કરવું જોઈએ, એને શું ગ્રહણ કર્યું? ઉષ્ણતા, પર્યાયમાં ગરમી આવી, એ પાણીની પર્યાયે ઉષ્ણ ધર્મનું ગ્રહણ કર્યું છે. મૂળ શીતળ સ્વભાવ છે, પાણી ગરમ થાય છે પર્યાયમાં ત્યારે શીતળ સ્વભાવ એવો ને એવો છે 100%, એક ટકો પણ યા કઈ ગરમ નથી થતું, અડતી નથી. શીતળ પર્યાય કે ગરમ પર્યાય તો અડતી જ નથી, ઉત્પાદન ઉપર પણ ઠ્યા કરે છે, ધ્રુવની ઉપર ઉપર ઉત્પાદન અંદર પ્રવેશ તો નથી, છતાં કથન ચિત્તાભેદ કહેવાય, અસરથાભેદ નથી. એટલે ગ્રહણ પૂર્વ ત્યાગનો આ સિદ્ધાંત છે. પાણીના દ્રષ્ટાંતે તમે કહ્યું એમ ધ્રુવ છે એ સ્વદ્રવ્ય છે અને પર્યાય પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે. કેમ પરદ્રવ્ય છે? કે જે પરદ્રવ્યમાં જ્ઞાન દર્શન સ્વીકારી ગુણ નથી, એમાં પરમ પારનામિક લક્ષણ નથી. પરદ્રવ્યમાં પારનામિક લક્ષણ બને હોય પણ પરમ પારનામિક લક્ષણ એમાં નથી. એમ પર્યાય પ્રગટ થઈ એમાં પણ પરમ પારનામિક લક્ષણ નથી. કોઈ પર્યાયમાં ઉદય ભાવ છે, કોઈમાં ક્ષોક્ષમ, કોઈમાં ઉપસમ, કોઈમાં ક્ષયમ, એમ ચાર ભાવ પર્યાયમાં થયા કરે છે. દ્રવ્ય તો પરમ પારનામિક છે, માટે એ પર્યાયને પરદ્રવ્ય કહેતા, પરભાવ કહેતા, એના ઉપર દ્રવ છૂટી જાય છે, અહમ બુદ્ધિ છૂટી જાય છે. પર્યાય દ્રષ્ટિ વિનશ્વર, પર્યાય ઉપર દ્રષ્ટિ જતા એને ધર્મનો નાશ કર્યો. ધર્મ એટલે શાંતિ, સંયુક્ત સ્નાચારિત્રના પરિણામમાં જે અતિન્દ્રિય આનંદ આવો જીનાયો એનો એને છૂટી ગયો. એટલે સ્વભાવનું જ ગ્રહણ કરતા સહજપણે વિભાવની ઉત્પત્તિ ન થવી એનું નામ વિભાવનો ત્યાગ કર્યો કહેવામાં આવે. ખરેખર ત્યાગ એ પણ નામ માત્ર છે. વિખ્યાતોનો ત્યાગ કર્યો જીવે, સ્વભાવનું ગ્રહણ કર્યું, સમય દર્શનનું એણે ગ્રહણ કર્યું. પણ ગ્રહણ કર્યું સમય દર્શન કેમ થયું? કે ત્રિકાળ નાયક સ્વભાવ છે પોતાનો, જ્ઞાનાન પરમાત્મા એ હું છું એમ પર્યાયે ત્રિકાળી દ્રવ્યમાં અહમ ફેંકું. જો પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં શુદ્ધમાં અહમ આપે છે તો એ થાપનારી પર્યાય શુદ્ધ થઈને છાપી શકે. મિથ્યાત્મની પર્યાય નહીં શકે નહીં, પછી અજ્ઞાન નહીં શકે નહીં, જ્ઞાન થઈ જાય. હવે આ બધો સંસાર ઉભો કેમ થયો? આપણે ક્યાં આવવું છે? આ તો એક મેં સિદ્ધાંતિક વાત કરી ગ્રહણ ત્યાગની. ગ્રહણ ત્યાગની પર્યાયમાં ગ્રહણ ત્યાગ છે, શ્રીકાળ સ્વભાવમાં ગ્રહણ ત્યાગ નથી. હવે અનાદિથી જીવને, કોઈ પણ જીવ હોય, જીવોથી માની સ્થિત પરમાત્મા સુધીનો, એને સમયે સમયે ઉપયોગ પ્રગટ થાય છે. સમય જ્ઞાન પ્રગટ થતું નથી, વિચાર જ્ઞાન પ્રગટ થતું નથી, શુદ્ધતા પ્રગટ થતી નથી, અશુદ્ધતા પ્રગટ થતી નથી, સામાન્ય જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય સમયે સમયે. હવે એ ઉપયોગ જે પ્રગટ થાય છે એ સ્વચ્છ છે, નથી શુદ્ધ કે નથી અશુદ્ધ. એ ઉપયોગ પ્રગટ જ્યારે થાય છે ત્યારે અનાદિથી એનું એક લક્ષ છે પર ઉપર, એટલે વિપરીત શ્રદ્ધા ચાલી છે, ચાલી આવી છે અનાદિકાળ. રાગ મારો, દેહ મારો, પર મારો, પરને હું કરું અને પરને હું જાણું, આ બે પ્રકારના જે શ્રદ્ધાનો દોષ અને જ્ઞાનનો દોષ. કરતા બુદ્ધિ છે શ્રદ્ધાનો દોષ છે, અને પરને હું જાણું એ જ્ઞાનનો દોષ છે. બંને જાણવું એ ગુણ નથી પણ દોષ છે. બંને જાણવું એ ગુણ છે તેમ શ્રદ્ધાની પર્યાયમાં હું અકારક છું એમ આવે તો એ ગુણ છે, સમય દર્શન થાય. અને હું પરિણામનો કરતા છું, પરનો કરતા છું તો દોષ થઈ ગયો. કરતા બુદ્ધિમાં વિખ્યાત છે અને પરની જ્ઞાતા બુદ્ધિમાં અજ્ઞાન ઉભું થાય છે. હવે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ એ પર્યાય અનાદિકાળથી પરમુખે પ્રગટ થાય છે. પ્રગટ થતી વખતે જ એનું લક્ષ પર્યાય ઉપર છે, પરમ ઉપર છે અનાદિકાળથી. અને એને ખરેખર જ્ઞાનીઓ બન્યા છતાં અનંતવાર જ્ઞાનીઓ બન્યા છે જીવને. એક જીવને અનંતવાર જ્ઞાનીનો યોગ થયો, કોઈ પોતા મુક્તા કોઈ પાંચમાં છઠ્ઠા તીર્થંકર અનંતવાર એનો ભેટો થયો છે અને અનંતવાર એને દેશના લગ્ધિએ સાંભળી છે સર્વજ્ઞની અથવા જ્ઞાની સાધકની પણ સાંભળતી વખતે એમ સાંભળ્યું છે કે મેં સાંભળ્યું બહુ સરસ વાત સાંભળી આ વ્યાખ્યાન બહુ સારા આવ્યો કોને સાંભળ્યું અને કોણે એ વખતે ન સાંભળ્યું એ સાંભળનાર કોણ છે અને શબ્દનું ગ્રહણ કરનાર નથી કોણ છે ગ્રહણ એટલે જ્ઞાન કે શબ્દને ગ્રહણ કરનાર કાનનો કાર છે કર્ણ ગોચર છે શબ્દ જ્ઞાન ગોચર નથી આત્માનું જ્ઞાન તો આત્માને જાણે આત્મા જ્ઞાન ગોચર છે અને શબ્દ આદિ પર પદાર્થ ઇન્દ્રિય ગોચર છે આવી એક વસ્તુની સ્થિતિ છે પણ એને આવી વાત પણ કદાચિત સાંભળી છે નથી સાંભળી નથી આ ગલાવેલી છે એની પણ એનું ધ્યાન ખેંચાણું નથી એનું ધ્યાન યજ્ઞ નથી કે પરિણામનો કરતા પરિણામ છે આત્મા એનો કરતા નથી એ વાત ઉપર ધ્યાન ખેંચાણું નથી ને હજી માનતો પણ નથી હું જ કરું છું પરિણામને પરને ન કરું તો કાંઈ નહીં પણ પરિણામને તો કરે ને આત્મા વળી જિનાગમમાં પણ આવી વ્યવહારની વાત બહુ આવે છે કે પરિણામ પરથી થતા નથી તારાથી થાય છે સ્વયં પોતે સ્વભાવને ભૂલીને વેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી તે રાગાધીન કરે છે કોણ કરે છે કે અજ્ઞાનીનો આત્મા અજ્ઞાનીનો આત્મા કરતો નથી પણ અજ્ઞાની જીવને એમ ભાઈસું છે કે હું કરું છું પરિણામને કરી તો શકતો કોઈ નથી પ્રકાશ નથી કોઈ પરિણામને કરી શકે પરદેવે એમ સત છે એમ પર્યાય પણ સત અહેતુ છે પરિણામ ન કરતા પરિણામ છે પરિણામ પરથી પણ થતા નથી અને સ્વથી પણ થતા નથી પરિણામ જ્યારે થાય છે ત્યારે દેહના પરિણામ થતા એ જ્ઞાનની સત્તામાં જણાય અને કર્મના પરિણામ કર્મકૃત રાગ એની સત્તામાં અનુભાગ છે રાગ દેશ સુખ નિમિત્તમાં પણ છે અને જો લક્ષ કરે તો નૈમિત્તિકમાં પણ થાય પણ જો એનું લક્ષ ન કરે પરદેવનું અને એ સમયે જ્ઞાન પડતો ખાય તો જ્ઞાનનું જ્ઞાન તો થઈ જાય એક સમયનો સંસાર છે બે સમયનો સંસાર અને સંસારની અસ્તિત્વ મિથ્યાદર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર ત્રણ પ્રકારના જે વિકાર ગયા ભગવાનની એમાં એ સંસારનો છે નથી સ્વદેહમાં સંસાર કે નથી નિમિત્તમાં સંસાર દુઃખદાયક પરિણામ થાય છે એ પર્યાયમાં થાય છે પણ એ વખતે હું દુઃખી થઈ ગયો પાછું વ્યવહારનું કથન એટલા બધા આવે આહા નારકીના જીવો એટલું દુઃખ ભોગવે છે કે કરોડ ભવે કરોડ જીવે એનું વર્ણન ન થઈ શકે એટલું દુઃખ ભોગવે છે કોણ નારકીના જીવો પછી નિગોદના જીવો એના કરતા અનંત ભોગવે છે દુઃખ કોણ ભોગવે છે જીવ ભોગવે છે એમ વ્યવહારની ના કથન પાર વગર ના આવે ત્યારે એક ગાથા કુટુંબ ભગવાને લખી ન લખી હોત તો ભેદજ્ઞાન ન થાત કે વ્યવહાર સગળો એ ભૂતાર્થ છે ભૂતાર્થને આશ્રયતાને કથન થાય જેટલા વ્યવહારના કથન આવે એને અસત્યાર્થ માની તેનું સિદ્ધાંત છોડજે એવું એક સૂત્ર છે સૂત્ર તો બહુ સમયસારનું છે પણ ટ્રટવર સાહેબે ટૂંકું કરીને એમ કહ્યું કે નિશ્ચય વડે જે નિરૂપણ કરાવાયું હોય તેને શુદ્ધાર્થ માની તેનો સિદ્ધાંત અંગીકાર કરજે કે આત્મા શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અકારક અવેધ છે. જયારે પરિણામમાં અનંતો દુઃખ હોય ત્યારે પરિણામમાં અનંત દુઃખ છે નિરોધના જીવને, નાસ્તિકના જીવને, ત્યારે આત્મા સુખમય રહ્યો છે. ઘડામાં ઘી હોય ત્યારે ઘડો માટીમય છે અને ઘીમય નથી. એ સ્થિતિ છે. એ વખતે ઘી કાઢવાની જરૂર ન પડે એમાં એવા ઘી રહેવા છે. જો ઘીનો ઘડો હોય કે માટીનો ઘડો હોય, ઘડો તો માટીનો હોય, એમ આત્મા સુખમય હોય કે દુઃખમય હોય, દુઃખ છે પર્યાયમાં. એ વખતે સુખમય આત્મા છે એવું ભેદજ્ઞાન, સવિકલ્પ ભેદજ્ઞાન કરી નિર્ણય કરે, અરે હું તો સુખમય છું. ત્યાં દુઃખ, દુઃખ તો પર્યાયમાં, એક સમયની પર્યાયમાં આવ્યું, રજા આવે, રજા આવે, રજા આવે, રજા વધે ઘટે બધું પર્યાયમાં થાય છે. એ સુખમય આત્માનું જ્યાં પરિણામ અંતર્મુખ થઈને અવલંબન લે છે, અવલંબનને જોવે છે કે દુઃખના સ્થાને તો અતિન્દ્રિય સુખ આવ્યું. આ દુઃખના નાશનો અને સુખના ગ્રહણનો ઉપાય છે કે ત્રિકાળી જીવીને દ્રષ્ટિ કરવી. નિગોદ અને નારકીના જીવો જરાય દુઃખી નથી અત્યારે. એ બાજુ વ્યવહાર નહીં કહે કે બહુ દુઃખી છે, એના જેવું દુઃખ કોઈને નથી. તે ભેદનું છે, હજી તું સમજતો નથી. પાછો પર હવે નકર દુઃખી થઈ જઈશ. પર્યાય દુઃખી થાય છે અને તું સુખી રહીશ એમ ના કહે. વ્યવહારને એના કથણોમાં શું હોય? વ્યવહારના કથણો બીજાના ભાવને બીજાનું કહે છે. થાય છે દુઃખ પર્યાયમાં અને વ્યવહાર નહીં કહે છે કે જે દુઃખી છે, દુઃખી થઈ ગયો. આ ભેદજ્ઞાનની ચાવી ગુરુને રાખી સ્વભાવથી જો કઠિક મણે લાલ છે, એક જણો કે લાલ થઈ ગયું, લાલ ફૂલ તો અમે, બીજો કે સફેદ જ છે, બે દ્રષ્ટિ ફેરે ફેર છે. એક સ્વભાવથી જોવે છે એને એના ત્રિગુણ પર્યાય સ્વચ્છ લાગે છે, શુદ્ધ, અને એક પર્યાય દ્રષ્ટિથી જોવે છે તો ઓલી જાય એમાં પડીને છે લાલ ફૂલ તો ફૂલ જ લાલ છે, આ તો લાલ થયો નથી, પણ એને ભ્રાંતિ થઈ ગઈ છે એટલે દુઃખી થયો નથી. અત્યાર સુધી અત્યારે શ્રેણી ભગવાન, શ્રેણી મહારાજા ભગવાન થવા નથી ભૂલતા, એવા ઘણા જેવો છે. દુઃખી નથી, સુખમય છે. તો દુઃખમય કોણ છે? તો પરિણામ છે. તેનો લક્ષ કરતા, આશ્રય કરતા દુઃખ ટળી જાય છે. દુઃખના નાશનો ઉપાય સ્વભાવનું ગ્રહણ છે. સ્વભાવ જેવો છે એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈ પ્રયોગ કરે. હવે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં જણાય છે બે સ્વપ્ન પ્રકાશક સ્વભાવ છે. પરનોય પ્રતિભાસ થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે. તો એને શું કર્યું? આ જીવતી ધંધો કે પરને ગ્રહણ કર્યું કે મને પર ગણાય છે, રાગ ગણાય છે, શરીર ગણાય છે, વિગેરે વિગેરે. તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. જણાય છે એ સમયે જ્ઞાનનારો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય ગણાય છે. પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને જ્ઞાકાર અવસ્થા થાય છે. એટલે જ્ઞેય જેમાં પ્રતિભાસે એ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, અને સ્વ એ પ્રતિભાસે એવી એવો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થાય, એવી સ્વ અને પર બેના પ્રતિભાસરૂપ એક પર્યાય પ્રગટ થાય છે. એ પરના પ્રતિભાસને પકડી લે છે. હવે એમાં જ્ઞાની મળે તને જાણનાર જણાય છે, પર જણાતું જ નથી. લે થોડીક વાર, થોડીક વાર તો એ છ મહિના તો પ્રયોગ કરે, અમારી વાત તો સ્વીકાર અને શું થાય જોઈએ. એ જો વેદજ્ઞાન કરે કે મને પર ગણાતું નથી, પરને જાણવું તે વ્યવહાર છે અને વ્યવહાર તો અભૂતાર છે કે નહીં. હવે એટલું નથી, જેવો કોઈ સમજી શકતા કાર્ય વિચારે અને કહ્યું મેં રાજેશ, રાજેશ પરને જાણે છે, જ્ઞાન તો વ્યવહાર થયો છે અને વ્યવહાર તો અભૂતાર છે, છતાં કેમ એને નથી બેસતું કે હું પરને જાણતો નથી પણ સ્વ જણાય છે. જે સમયે પર જણાય છે તે સમયે સ્વ જણાય છે. બાળકો પર સૌને જણાય છે પણ એને જાણતો નથી, અને ખરેખર જે એનો પ્રતિવાદ થાય છે પણ જણાતું નથી. એને કઈ હું જાણું છું. આમ સમયે સમયે જ્ઞાનનું અજ્ઞાન કરી અને મફતો દુઃખી કારણ બધું થાય છે. એક સમયનો પુરસ્કાર છે પણ અનંતો છે પુરસ્કાર. આવું સ્વરૂપ છે. સ્વભાવથી જો વસ્તુને એના સ્વભાવથી જો, એની અવસ્થાથી ન જો. અવસ્થાથી જોઈશ તો પર્યાય દ્રષ્ટિ થશે, અને પર્યાયમાં તો મલિનતા છે. રાગદ્વેષ પર્યાયને જો તો હું રાગી થાય છે, હું રાગી છું એમ લાગશે. પણ પર્યાય હોય તો એને ગૌણ કરે, એનું લક્ષ છોડી દે. હો તો હો ભલે પર્યાય, પર્યાયના સદભાવમાં ઉપયોગ અભિમુખ થઈ જાય. કેમ કે રાગ અભિમુખ જ થતું. જે જ્ઞાન છે ને, રાગને જાણીને રાગ વારણ કરતું તો જે જ્ઞાન, એ જ્ઞાનમાં ભેદજ્ઞાનથી હો 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 મને તો જાણનાર જણાય, રાગ જણાતો જ નથી. આગલા સમયે મને રાગ જણાય છે એમ કહેતો હતો. હવે ગુરુનો ઉપદેશ મળ્યો કે જાણનાર તને જણાય છે, જા તું પ્રયોગ કર, સક્સેસ થઈ જાય છે. જાણનાર જણાય છે પર જણાતું નથી. ખરેખર એવું ભેદજ્ઞાન કરે તો જરૂર એને સમય દર્શન થઈ શકે છે. સમય દર્શન આ વિધિ છે, બીજું કોઈ ઉપાય છે? જેનો પ્રતિભાસ છે એની ક્યાં ના છે? બે જણાય છે એનો વાંધો નથી. બે જણાય ચાલો, બે જણાય છે તો પરનું જાણવું ચાલુ રાખીને સો જણાશે તને. સો પર બે ને જાણે ચાલો કર પ્રયોગ. તું આને જાણવાનું ચાલુ રાખ અને એ જ્ઞાનમાં આત્માને જાણી લે તું. કેમ કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, જો આનો નિષેધ કરું તો સ્વપર પ્રકાશક રહેશે નહીં. કે ના, એક સ્વપર પ્રકાશક પૂર્વ પ્રગટ થશે અંદરમાં નિશ્ચય. જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર તારે સ્વપર પ્રકાશક જોઈ છે ને, અંદરમાં પ્રગટ થશે. હવે આ વાળી વાત છે, બહાર સુધી આવી ગઈ છે. પણ સ્વપર પ્રકાશક એને કોણ ના પડે? અંદરમાં જા, જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર અંદર ને અંદરમાં નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થઈ જશે. સ્વના લક્ષ્ય એ પણ સ્વપ્રકાશક નંબર બે છે, સ્વપ્રકાશક નંબર વન છે. એમ નિયમસારમાં પાઠ છે કે સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે. સ્વપ્રકાશક સ્વપ્રકાશક નહીં, સ્વપ્રકાશક લક્ષણથી અજ્ઞાનનું લક્ષણ બાંધ્યું. સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે, અનુભવમાં આવે છે. 165 ગાથા છે નિયમ સાર લખી લો, આમાં એવું થઈ જાય. પણ સંશોધન તો એને કરવું નહીં. ગુરુ કંઈ આપી નથી એ કરવું.
પછી ગુરુદેવે અવ્યક્તના બોલનો ઘણો એક સંક્ષેપમાં જરા સમજાવો, કારણ કે બહુ જ
આપણો સમયસર લઈ ગયો. અને એના વ્યાખ્યાની છપાઈ ગયા છે, ઉતરી ગઈ છે.
આપે જ પ્રવચન નવનીતનો પહેલો ભાગ આપેલો, એમાં શરૂઆતમાં જ
પાછો એ અજીવ અધિકાર બની ગયો છે. અવ્યક્તના બોલ લીધા છે કે જીવ અધિકાર મળે પણ અજીવ અધિકાર મળે. જીવને અજીવ માને તો મિથ્યા, પણ અજીવને જીવ માને તો મિથ્યા એવું આવે છે. સારા કહો હવે શિષ્ય પૂછે છે કે અધ્યોષાન આદિ ભાવો છે એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એવા ભાવો પ્રગટ થાય કે પર્યાય બને એ જીવ નથી એમ આચાર્ય ભગવાને કહ્યું કે અધ્યોષાન આદિ ભાવો થાય છે તે જીવ નથી. એમ અજીવ અધિકારમાં શું છે કે જીવ અધિકારમાં અસ્થિથી જીવની વાત કરી, અજીવ અધિકારમાં નાસ્તિથી પણ જીવનું જ વર્ણન છે. અજીવ અધિકારમાં પણ આ અજીવ છે પણ તે જીવ નથી, આ અજીવ છે પણ તે જીવ નથી, રાગ તે અજીવ છે પણ જીવ નથી, ગુણ સ્થાન તે અજીવ છે પણ જીવ નથી, માર્ગના સ્થાન તે અજીવ છે પણ જીવ નથી. નાસ્તિથી વાત કરીને પણ જીવ જ બતાવો છે. જીવ અધિકારમાં પણ જીવ બતાવે છે અને અજીવ અધિકારમાં અજીવ નથી બતાવવો પણ જીવ બતાવવો છે. અધ્યોષાદય ભાવો છે તે જીવ નથી. તો પ્રશ્ન છે શિક્ષણનો, તો તે એટલે જીવ એક ટંકોત્રીનો પરમાર્થરૂપ જીવ કેવો છે? ત્રણ પ્રશ્ન કર્યા છે. જીવ એક છે તો એકનું શું વર્ણન? ટંકોત્કીર્ણ છે તો ટંકોત્કીર્ણ કેવો છે? અને પરમાર્થરૂપ છે જીવ એ શું? ત્રણ પ્રશ્ન કર્યા. તો જીવ કેવો છે કે એક છે, ટંકોત્કીર્ણ છે અને પરમાર્થરૂપ જીવ કેવો છે તેનું લક્ષણ શું છે? પહેલા પૂછ્યું જીવ કેવો છે અને એનું લક્ષણ કેવું છે, બે પ્રશ્ન પૂછ્યા. એક ગાથામાં બે પ્રશ્ન પૂછ્યા, તે પ્રશ્નનો ઉત્તર થાય છે. કયા ગાથા ખાલી વાંચી જાઉં છું? હે ભવ્યો તું જીવને રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનું મૂળ છે લક્ષણ એવો શબ્દ રહિત, કોઈ ચિહ્ન છે જેનું ગ્રહણ નથી એવો અને જેનો કોઈ આકાર કહેવાતો નથી. ફલાણો આકાર જીવનો છે, લાંબો છે, ટૂંકો, અટલાપો, રામ પોળો, કઈ આકાર કહેવાતો નથી એવો જાણ. હવે એની ટીકાકાર છ બોલથી કરે છે ટીકા. જે જીવ છે પેલો તો એ સ્થિતિ પીર, જે જીવ છે તે જીવ બતાવો છે. પ્રશ્ન જીવનો કર્યો છે, એક જીવ કેવો છે અને એનું લક્ષણ, બે પ્રશ્ન છે. જે જીવ છે તે ખરેખર, ખરેખર એટલે એનું સ્વભાવથી જોઈશ તો ખબર પડશે, પર્યાયથી વ્યવહારથી સંયોગથી તો જીવને જોઈશ તો ખબર નહીં પડે. જે જીવ છે તે ખરેખર ઉદગલ દ્રવ્યથી અન્ય, જુદો, ભિન્ન થવાથી નહીં હોવાથી અનાદિ અનંત જીવ નામનો પદાર્થ ઉદગલ દ્રવ્યથી ભિન્ન છે, અન્ય છે, અનેરો છે. ઉદગલનો કોઈ પણ ધર્મ એમાં આવતો નથી, ઉદગલ ભિન્ન છે. અન્ય થવાથી નહીં પણ અન્ય હોવાથી, કે ભેદજ્ઞાન કરીએ ત્યારે અન્ય છે એમ નહીં, એ ઉદગલથી ભિન્ન છે. નાદ્યનું તું અભિમાન તો કંઈ અભિન થતો નથી. જીવ તો જીવ જે છે, ઉદગલ તો પિદગલ જ છે. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે કે તે એને જીવમાં તો તારી બુદ્ધિ બગડી જશે, અજ્ઞાન થશે. પણ જીવ કાંઈ દેહમય નહીં થાય, ઉદગલમય નહીં થાય, હોવાથી માલ છે. હોવાથી અને ગોવાથી આ જીવ નામનો પદાર્થ આવો હોવાથી આવો હોવાથી આવો હોવાથી પર્યાયમાં થવાથી 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 જેવું થાય ને થશે એ પર્યાયમાં છે અને છે છે ને છે એક છે ને છે અને એક થયું થાય છે અને થશે પર્યાય ભૂતકાળમાં આવી થઈ ગઈ વર્તમાનમાં અત્યારે તૈયારી છે અને ભવિષ્યમાં વિચિત પર્યાય થશે એ છું થાય ને થશે એ પર્યાયમાં છે એ છું થાય ને થશે એ અજીવમાં થાય છે શું કહ્યું ભૂતકાળમાં થયું મિથ્યા એ અજીવમાં થયું વર્તમાનમાં સમય પ્રસંગ થયું એ અજીવનો ધર્મ છે અને ભવિષ્યમાં બહુ થશે એ પણ અજીવ છે અજીવ એટલે જીવ નહીં અજીવ એટલે જીવ નહીં કેમ કે છું થાય ને થશે ને મુક્ત થાય છે ને એ થાય છે ને એ અજીવમાં થાય છે એ બધું અજીવમાં થાય છે અજીવ જીવ નહીં ગુરુદેવ કે છે એક એક ગાથા એક એક પદ જો ખ્યાલમાં આવે તો કામ થઈ જાય છે સમય સાથે રચના જ કોઈ અપૂરું થઈ ગઈ છે હોવાથી આવ્યો ને શબ્દ જીવ આવો હોવાથી કેવો હોવાથી કે પૂતગલથી અન્ય બેન અનેરો જુદો અનાદી હતો હોવાથી આવ્યો શબ્દ ને કે પૂતગલથી ભિન્ન થાય છે પેલા અભિન્ન હતો પેલા પૂતગલ ને જીવ જીવને જીવ એક હતા અને હવે ભેદમાન થયું ને એટલે જુદા થયા કે છું થાય ને થશે એ બધું અજીવના ધર્મમાં જાય છે શ્રીમદજી લખે છે કે આ દ્રવ્યાન યોગ છે એ કોઈ પાતળ જીવ છે આને સમજી શકશે દ્રવ્યાનો અતિ સ્વચ્છ અને ગંભીર છે પાતળ જીવ સમજી જાય છે સમજીને સમાઈ જાય છે અને બહુ કરી દે છે બાકી ત્યાં ડૂબતી નથી આનું છે તો બે જ વાર દ્રવ્યને પર્યાય અમહમ કર્યું છે મારા પણ ઇન્દ્રિયમાં મારા પણ થાપવું છે બીજું તો મોટી વાત તો છે જ નહીં વાત ટૂંકી છે પણ વિસ્તારથી સમજાવે બહુ કે જીવ નામનો પદાર્થ ઉદગમથી અન્ય હોવાથી જુદો હોવાથી તેમાં એટલે જીવમાં જીવમાં એટલે મારામાં એમ લેવું જીવમાં એટલે મારામાં અહીંયા લગાડવું આ જીવમાં નથી જીવમાં નથી જીવમાં નથી જીવમાં નથી કે મારામાં નથી હું જીવ છું હું તો જીવ છું મારામાં પૂતગલ નથી તો પૂતગલનો ધર્મ જે રસ નામનો રસગુણ તે વિદ્યમાન નથી ખાટો મીઠો રસ મારામાં નથી પૂતગલમાં છે મારામાં નથી માટે આત્મા અરસ છે પૂતગલના ધર્મ વિનાનો રસ વિનાનો આત્મા છે જે જીવ છે પૂતગલથી ભિન્ન માટે પૂતગલના પરિણામથી પણ ભિન્ન પેલા પૂતગલથી ભિન્ન કહ્યું પૂતગલથી અન્ય છે એમ કહ્યું પછી પેલું અરસનો મોલ છે ને પેલો એટલે રસગુણ રસગુણ ગુણ શબ્દ છે પર્યાય છે કાટો મીઠો રસ જીવમાં નથી એવો જીવ છે રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે આત્મા પેલા પૂતગલથી ભિન્ન બતાવ્યું હવે એના ગુણોથી ભિન્ન બતાવે છે બીજા બધું ઉત્તરો ઉત્તર ચડતી ભાજરી છે પેલા થોડ પછી સુખમાં સુખપ્રતર એમ કરતા 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 ચેટી જાય બીજું બોલ ઉત્કલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્નવાથી પોતે પણ રસગુણ નથી માટે અર્થ છે પેલા ઉદગલથી ભિન્ન કહ્યું બીજા બોલમાં ઉદગલના ગુણોથી પણ ભિન્ન જુદો હોવાથી એમાં પાછું હોવાથી પોતે પોતે જાતમાં પણ રસગુણ નથી. પણ સદર કેમ કહ્યું કે ભૂતગલથી તો જુદો છે, પણ ભૂતગલનો જે ગુણ રસ નામનો ગુણ ખાટો બીજો છે એનાથી પણ જુદો છે. માટે આત્મા અવરસ છે, અવરસનો ગુણ ચાલે છે એ કહ્યું. ત્રીજો પરમાર્થે ભૂતગલ દ્રવ્યનું સામી પણ તેને નહીં હોવાથી તે એટલે જીવ, એટલે હું દ્રવ્યના આગમન વડે પણ રસ ચાલતો નથી, માટે અરસ છે. જીભ વડે દ્રવ્ય ઇન્દ્રિયા આ છે ને, એ ભૂતગલની રચના છે પરમાણુની. દ્રવ્ય ઇન્દ્રિય રસ પ્રસેન્દ્રિય કહેવાય, કે આ જ્ઞાનનો ઉગાર જુદો એ લેશે, આ તો હજી આ ભૂતગલની અવસ્થા છે. એટલે પરમાર્થે ભૂતગલ દ્રવ્યનું સામી પણ કે આ કાન મારો ને આંખ મારી, મારી આંખમાં ભૂલું પડ્યું, મારી આંખમાં મોતિયો આવે છે, મારી આંખમાં મોતિયો ઉતરાયો. નાની કે છે કે તારામાં તો એની નાસ્તી છે, એને મોતિયો ઉતરાયો, હું થયું આ જાત કેને આવી. પેલા દેખાતું તો હવે દેખાતું નથી. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માની બેઠો છે એ આવશે. પેલા ભૂતગલથી બેન કહ્યું, માટે અરસ ભૂતગલનો ગુણ રસ, એનાથી બીન માટે અરસ. હવે ત્રીજું બોલ, રસને જાણવામાં જે નિમિત્ત કારણ દ્રવ્યની છે, રસને જાણવામાં જીભમાં કઈ રોગ થયો હોય તો ખાટું કે કરવું ગમે છે સમજે કે ખબર ન પડે, તરણ કર્યો એટલે લીમડો ખબર આવે ને તો કડવો લાગે છે, ગરવું લાગતો જ મને. એ દ્રવ્યની એ ભાવિની મેં તો કહ્યું, પણ આ દ્રવ્યની નિમિત્ત છે. રસને જાણવામાં દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત છે, એ દ્રવ્ય ઇન્દ્રિયનો ધણી થઈ ગયો છે, એ સ્વામી તો એને નથી. એનો સ્વામી ભૂતગલ છે, ભૂતગલનો સ્વામી ભૂતગલ છે. જીવ તારી નથી, જીવ વિનાનો છો તું, આંખ વિનાનો નાક વગરનો છો તું, એમ કે છે ભૂતગલ. ચબોલ બહુ ઊંચા છે. પરમાર્થે ભૂતગલ દ્રવ્યને સ્વામી પણ તેને એટલે આત્માને એટલે મને નહીં હોવાથી તે દ્રવ્યના અલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. રસનું જ્ઞાન એને દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા થતું નથી. દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જીવ દ્વારા રસનું જ્ઞાન થાય છે, એ જીવ નથી, એ અજીવ છે. હજી તો દ્રવ્ય ઇન્દ્રિયની વાત આવે, એ ભાવજીવન આવશે. એ બોલ સૂક્ષ્મ છે, ત્રણ બોલ તો સાધારણ એવા. ઉદગલથી બીન, ઉદગલનું ગુણ રસ એનાથી બીન, અને રસને જાણવા માટે બીજ કારણ બાહ્ય નિમિત્ત આ જીભ દ્રવ્યની, એનો ધણી આત્મા નથી. ત્રણ બોલાયા. હવે ચોથો બોલ થયું છે, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો શૌક્ષણિક ભાવનો પણ તેને અભાવ હોવાથી ત્રણેય કાળ ઇન્દ્રિય જ્ઞાનનો આત્મામાં અત્યંત ભાવ છે, સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન આ ભાવિન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય તો ભિન્ન છે જીભ તો, પણ જીભમાં જે ઉઘાડ છે જ્ઞાનનો, અને એમાં એ જણાય છે ખાટો પદાર્થ છે, મીઠો છે, એ જણાય છે, એને જાણે છે. જીવ નથી જાણતો, જીવનું જ્ઞાન નથી જાણતો એને. એની ઇન્દ્રિય જ્ઞાન ભાવિન્દ્રિય જાણે છે, અને ભાવિન્દ્રિયમાં નિમિત્ત જીભ છે, અને એને નિમિત્ત ખાટો મીઠો પદાર્થ છે. ભાવિન્દ્રિય છે એ ક્ષણિક ઉપાદાન છે, દ્રવ્ય ઇન્દ્રિયનું નિમિત્ત છે, અને નિમિત્તનો નિમિત્ત ઉદગલ છે, ખાટો મીઠો પદાર્થ. પણ જાય ક્યાં મળે છે? સવારથી સાંજ સુધી વેપાર રોજગાર પાકના ધંધામાં ટાઈમ મળે અને રાત્રે 6-8 કલાક પૂરતો જઈએ. ટાઈમ નથી પડતો, પણ કાલ સવારે આજથી જવું પડશે એની કઈ ચિંતા કરે તો ક્યાં જાય છે? જવાનું તો છે તો વર્ષે વધારે વધારે, પણ કાલ જવું પડશે એમ લેવું આપણે. આપણે એમ લેવું કે કાલે આજ પૂરું થશે તો મારું શું થશે, માટે આજે કામ કરી લઈએ. દ્રવ્યજીનો સ્વામી નથી, સ્વસ્વામી સંબંધ, આત્મા સ્વામી અને જીવ એનું સ્વ સ્વામી એવો સંબંધ એની આજ નથી. ઉદ્ગમની પર્યાય થઈ અને આ જ્ઞાનનો વાળ ભાવિન્દ્રી છે. ભાવિન્દ્રીનો પણ અભાવ હોવાથી તે ભાવિન્દ્રીના અવલંબન વડે પણ જીવનો અવલંબન તો નથી એને, પણ ભાવિન્દ્રી ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એનું અવલંબન લઈને રસ ચાલતો નથી. કેમ કે એ ભાવિન્દ્રીનો આત્મામાં અભાવ છે, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એમાં ભાવિન્દ્રીનો અભાવ છે. ત્રણેક અભાવ હોવાથી રીતે છે. જ્યાં સુધી વેદના ન થાય ત્યાં સુધી તો એ ભાવિન્દ્રીના આત્મા એક જ છે. જ્ઞાનથી જ્ઞાનનું વેદજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન જુદું અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જુદો છે. બે ચીજ અંદરમાં છે સંયોગ, ભાવ ઇન્દ્રિયનો સંયોગ છે, સંયોગ સંબંધ છે, પણ તાદાત્મક સંબંધ નથી આત્માની સાથે. કેમ કે ભાવ ઇન્દ્રિય તો વધે છે અને ઘટે છે, એ તો વધે ઘટે છે. ભાવ ઇન્દ્રિય ગરીબમાં ઉગાડ વધે, ગરીબમાં ઘટી જાય, અને નિગોદમાં જાય તો અક્ષરના અનંતમાં ભાગમાં ઉગાડી જાય. માટે ભાવ ઇન્દ્રિયથી તો જુદો છો. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, શાસ્ત્ર જ્ઞાન એ અજીવ છે. ભાવ ઇન્દ્રિય અજીવના બોલ છે, અજીવ અધિકાર ચાલે છે. કે જીવ અધિકાર જીવનો ભેદ છે ભાવ ઇન્દ્રિય. ભાવિન્દ્રિય તો છે કે કયા પદાર્થનો ભેદ છે, કે જીવનો ભેદ કે અજીવનો ભેદ કે અજીવનો ભેદ છે. ભેદ એટલે પર્યાય. હવે શું શાસ્ત્રના ઉગાડનું અભિમાન કરે તું ભાઈ, એ તારામાં નથી, એ પોતામાં નથી, એનું અભિમાન કરે. વિદ્વાનો એનું અભિમાન કરે, ને પૈસાવાળા પૈસાનું અભિમાન કરે, સત્તાવાળા સત્તાનું અભિમાન કરે કે હું પ્રધાન છું, હું આવો છું, એમ ને એમ જિંદગી હારી જાય મરીને. સૂક્ષ્મ ભાવનો પણ તેને અભાવવાથી ભાવિન્દ્રીના અવલંબન વડે પણ કેમ કે દ્રવ્યની વડે નહીં, પણ ભાવિન્દ્રી પણ એના દ્વારા તો જાણું કે નહીં, ભાવિન્દ્રી દ્વારા પણ રસ્તે જાણું કે નહીં કે ના તારામાં ભાવિન્દ્રી નથી તો એના વડે ક્યાંથી જાણ. એને જાણવાનું સાધન ભાવિન્દ્રી નથી. પછી કે છે એક સમયમાં યુગપત સ્વપનને જાણે એવી શક્તિ જ્ઞાનની છે. કે છે આત્મા એને રસને ચાકતો નથી. હા હા હા, અભાવ હોવાથી છે. હોવાથી નહીં, અભાવ જ છે અત્યારે. ગણતર ભગવાન કહે છે 12 અંગનો ઉગાડ એનો મારામાં અભાવ છે, એટલે એના વડે હું શાસ્ત્રને વાંચતો જ નથી. મુનિરાજ લખે છે ને કે ભાવિજનનો મારામાં અભાવ છે, રસનો બહુ છે, પછી આવશે ધીમે ધીમે. માટે અરસ છે, પેલો બોલ અરસનો છે. એ અરસના 4 બોલ થયા, હવે 5મો અને 6ઠો 2 બોલ રહ્યા, એ 2 સૂક્ષ્મ આવશે. અત્યાર સુધી 16 હતું, ઉદ્ગલથી ભિન્ન, ઉદ્ગલના ગુણોથી રસથી ભિન્ન, દ્રવ્યથી ભિન્ન અને ભાવિન્દ્રિય પણ ભિન્ન. એમ ભેદ જ્ઞાન કરે. જીવને અજીવો છે, આ ચારેય બોલ અજીવના આવ્યા, જીવનો પ્રકાર નથી. હવે પાંચમો બોલ કે છે, સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી, એમાં હોવાથી તે એટલે જીવ કેવળ ઓનલી માત્ર એક રસવેદના પરિણામને પામીને રસને ચાખતો નથી, માટે અરસ છે. સ્પર્શસ્કંદને વર્ણ છે, પાંચ છે, એમાં એકલા રસને જાણીને એ કામ નથી કરતો. એનું કારણ કે જે એમાં કહ્યું કે જ્ઞાનનો સ્વભાવ જ સફળ પ્રકાશક હોવાથી એકલા રસને જુદો પાડીને જાણે એમ નથી. રસને જુદો પાડે પછી રસ બંને જુદો પાડીને જાણે, એમ ક્રમે ક્રમે જાણવું એ મૂળ આત્માનો સ્વભાવ નથી, અક્રમે જાણવું એ સ્વભાવ છે. અને ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય ક્રમે ક્રમે જાણે છે, એક પછી એક યુગપદેક સાથે જયારે સાંભળે ત્યારે જોતો નથી, અને જ્યાં જોવે છે ત્યારે સાંભળતો નથી. ગુરુદેવ બેઠો હોય ગુરુદેવને જોવે પણ ખરો અને સાંભળે પણ ખરો, પણ ક્રમે ક્રમે થાય છે કે ભાઈ એક સાથે બે થાય કે મને તો જ્ઞાન નહીં ન થાય. એ કાગડીના કાગડાની કોટા બે હોય, આંખ તો એક ઢોળ હોય કે ફરતો હોય ખબર ના પડે, એમ અક્ષોક્ષમ ફરે છે ગ્રીતમાં. અહીંયા અક્ષોક્ષમ કામ કરે તો એનું એને સૌક્ષમમાં ખ્યાલ આવે કે આમ ગુરુદેવે કહ્યું તો. પછી અહીંયાથી જુએ તો શબ્દની ભવ્યમાં મૂર્તિ બેઠી છે તો આત્મા, એમ એને જાણવાનું આવે, એમ ક્રમે ક્રમે જાણે છે. તો કે છે કે સકલ વિષયોના વિશેષમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ એક જ્ઞાનની પર્યાયની તાકાત એવી છે કે તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસને ચાખતો નથી, રસને જાણતો નથી. એક એકને જાણે ખનખન કરીને એવો એ આત્માના જ્ઞાનનો સ્વભાવ નથી, પણ સકલ વિષયોમાં ઉપયોગ ફરી વળે, લોકાલોકમાં ફરી વળે, પોતાને જાણે ને લોકાલોકને પણ જાણે. પણ વ્યવહાર પોતાને જાણે તે નિશ્ચયી અને પરને જાણે તે વ્યવહાર, એ ચાવી ખાસ ખ્યાલ રાખવી. અકરામાં તો આવ્યું બધાને જાણે છે, જાણે છે એ વ્યવહાર કયો, બોલું એક એકને જાણતો તો આ યુગ પણ જાણે છે. એ જ્ઞાનનો ઉપયોગ એવો સ્વભાવ છે કે લોકાલોકમાં પ્રતિભા છે કે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પદાર્થો પર્યાય સહિત પોતાના ને પરના પોતાના ત્રણ કાળના પર્યાય સહિતનું દ્રવ્ય પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે છે. અને બીજા અનંતા જેવો ઉદગલ ધર્મ ધર્માકાશ પર્યાય સહિત બધા પદાર્થો જ્ઞાનમાં ખોડાઈ ગયા છે, આવી ગયા છે, અંદર ડૂબી ગયા છે જ્ઞાનમાં. એટલે કે ઝલકે છે, ડૂબી ગયા એટલે એ આ પદાર્થમાં આવે છે. માટે અરસ છે, એક રસવેદના કટકે કટકે ક્રમે ક્રમે જાણે એવો એ જ્ઞાનનો સ્વભાવ નથી, એ ભાવિન્દ્રનો સ્વભાવ છે. અને ભાવિન્દ્રથી આત્મા અત્યંત ભિન્ન છે, જુદો છે. આ અજીવનું જે વર્ણન, આ અજીવનું વર્ણન છે. જીવ તો એક સમયમાં સંવેદન જ્ઞાનથી બધાને યુગપદ એક સમયમાં એ પણ રસની સન્મુખ થઈને નહીં, ઉદગલની સન્મુખ થઈને નહીં, એક એક ગુણની સન્મુખ ન થાય, આત્મસન્મુખ રહેતો યુગ પર પૂતગલના પરસંદ વર્ણને જાણે છે, પણ એની સન્મુખ નથી થતો. એવું છે, અજીવને સન્મુખ થાય તો અજીવ ન જણાય, અને જીવની સન્મુખ થાય તો જીવ તો જણાય પણ અજીવ પણ વગર પુરુષાર્થે બફતના ભાવમાં જણાય. પુરુષાર્થ તો જીવને જાણવામાં કરવાનો, અને જ્યાં જીવને જાણ્યું પોતાના પુરુષાર્થ અંતર્મુખ થઈને એમાં પુરુષાર્થ છે, અને પછી બધું જણાઈ જાય એ તો મફતના ભાવે. અગાઉના કાળમાં બહુ સસ્તો હતો ને, સસ્તો હતો ચાર બતાવ, ખૂબ નાની ઉંમરની વાત કરું છું, 8-10 વર્ષ સાત લેવા જાય, સાત કોકનું આપે પછી પૂછ્યા વિના એ કોથમરી નાખી દઈએ, ઓલું લીમડો નાખી દઈએ, એમને એનો પૈસો ન લઈએ બપોરના ભાવ, એમ આ બફતના ભાવમાં જણાય છે. તને બંને જાણવાનો પુરુષાર્થ ન હોય, કેમ કે ખરેખર બંને જાણતો જ નથી, જણાય જાય છે છતાં એનું લક્ષ નથી, જણાયને લક્ષ ન રહ્યા. હા હા હા, જ્ઞાનની તાકાત કોઈ જુદા પ્રકારની છે. પાંચ બોલ થયા, છઠ્ઠો બોલ પછી પ્રશ્ન કરશે ઉદાહરણ થાય. હવે ડાક્ટર સાહેબ નથી કહેતો, પેલા કહેતો હવે કે છે છઠ્ઠો બોલ. તેને એટલે જીવને સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય છે. સમસ્ત જ્ઞેય સ્વરે પર જ્ઞેયો કેટલા છે? અનંતા. પોતે ને પર બધા જ્ઞેયો છે. સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ સકલ જ્ઞેય નાયકના તાદાત્મનો નિષેધ હોવાથી જ્ઞેયનું જ્ઞાન થાય પણ જ્ઞાનને જ્ઞેય એક ન થાય. જ્ઞાન આત્માથી એક થાય પણ જ્ઞેયથી એક ન થાય. તાકા જ્ઞાનની અચિંત્ય છે, છઠ્ઠા બોલમાં બતાવે છે. સકલ જ્ઞેય નાયકના પેલા કાઉન્સ કર્યો છે, તેને એટલે આત્માને, આત્માના જ્ઞાન. સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય છે, પરંતુ જ્ઞાન તો થાય છે જ્ઞેયનું, પરંતુ સકલ જ્ઞેય નાયકના તાદાત્મનો નિષેધ હોવાથી જીવને અજીવ એક થઈને અજીવને નથી જાણતું જ્ઞાન. જીવથી અજીવ ભિન્ન છે અને જીવને જાણતા અજીવ જ્ઞાઈ જાય છે, એવી શક્તિ છે. નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પ્રણતા છતાં રસ જેમાં પ્રતિભાષે છે જ્ઞાનમાં એવા જ્ઞાન રૂપે પ્રણમે, પણ રસ રૂપે પ્રણતું નથી જ્ઞાન. રસને માં તન્મય તો થતું નથી પણ રસને સન્મુખ નથી, માટે રસને જાણતું નથી. તન્મય થઈને તો જાણે જ નહીં પણ સન્મુખ થઈને જાણતું નથી. એ વાત રહી ગઈ જગતને ઓલી પકડી લીધી, તન્મય થઈને નથી જાણતો છે. એ તો શાસ્ત્રમાં પાઠ છે કે લોકોને જાણે છે કેવડી, પણ એમાં તન્મય થતા નથી. પણ એ જ્ઞાનીને જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. કે તન્મય થઈને તો ન જાણે પણ લખોતા રહ્યા, કે ના જાણે તો છે પણ એમાં તન્મય થતો જ્ઞાન, એમાં તન્મય નથી જાણે તો છે, એમ કરીને હું હરાવી દીધો. હારવી તો હતી પેલા, સમજી ગયા. પણ જ્ઞાની એ છે, આ વાક્ય પકડી, કે જાણે છે પણ તન્મય થતો નથી, પણ જાણે છે પણ ને, પણ એની સન્મુખ થઈને જાણે છે કે એની સન્મુખ થયા વિના જાણે છે, રહી ગયા કહેવા. એટલે એની સન્મુખ પણ રહી ગયો અને આત્મસન્મુખ થતો નથી. જાણે છે ભાઈ ને પણ નહીં, તન્મય ન થાય. આ શાસ્ત્રની હારે તન્મય જ્ઞાન ન થાય, પણ શાસ્ત્ર આ જે ભૂતગલની અવસ્થા છે એને જાણો તો કરો કે નહીં. અરે એનું લક્ષ કરે તો જાણે, એનું લક્ષ વિના જણાય છે. નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરણતા છતાં પણ રસ જેમાં નિમિત્ત છે એવું જે જ્ઞાન, એવું જ્ઞાનનું પરિણમન છે ક્ષણિક ઉપાદાનમાં, કે નિમિત્તનો પ્રતિભાસ એમાં થાય છે જ્ઞાનમાં, એ પરણતા છતાં પણ પોતે એટલે આત્મા રસ રૂપે પરણતો નથી, માટે અરસ છે. રસના જ્ઞાન રૂપે પરણમે પણ રસ રૂપે થાય નહીં જ્ઞાન, માટે આત્મા અરસ છે. એમાં તન્મય તો થતું નથી જ્ઞાન, પણ રસને સન્મુખ થતું નથી. અરે જ્ઞાનને પરસન્મુખ કહેવું એ તો અજ્ઞાન થઈ ગયું. જ્ઞાન ને પરનું ઉલ્લંઘન પણ ન હોય, પરમાં પ્રણમય પણ ન થાય અને પરનું લક્ષ્ય પણ ન હોય. પરલક્ષ અભાવતારે સંબચલ જ્ઞાન, એવી જ્ઞાનની પરિભાષા છે. શું કહ્યું પેલો શબ્દ? પરલક્ષ અભાવત ચંચલ તારે ચંચલ નથી. સમ્યજ્ઞાન આત્મજ્ઞાન અતિન્દ્રજ્ઞાન ચંચલ ન હોય, ઇન્દ્રજ્ઞાન ચંચલ હોય. પરલક્ષ અભાવત ચંચલતા રહેતમ અચલ જ્ઞાન, જ્ઞાન છે અચલ છે. જ્ઞાનમાં ચલાચલ નથી, ભાવિન્દ્રિયમાં ખંડ જ્ઞાનમાં ચલાચલ કામ. બોલો વાંદરો હોય ને એ મન માપણું કહેવાય. આમ ક્યાં કરે તમે જોજો એની આંખ છે નહીં હોય ક્યાંય વાંદર. આમ ક્યાં કરે એ ઇન્ટરનલ ચલી જ છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અચલ છે, માટે અતિન્દ્રિયાન પણ અચલ રહી છે. ધ્રુવ છે જ્ઞાન, કે દ્રવ્ય તો ધ્રુવ છે એમ માન્યું હતું, જ્ઞાન ધ્રુવ આ ધ્રુવ છે, અધ્રુવ નથી. એટલે કે એનો વિષય પડતો ચોથા ગુણ સ્થાનથી જે વિષય આવ્યો આત્મામાં, જ્ઞાને વિષય બનાવ્યો જ્ઞાયકને, એ સિદ્ધ અવસ્થા સુધી જ્ઞાનનો વિષય ન પડે. અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એક હોય જ નહીં, પીડા કરે પીડા કરે, જેની આંખથી જયારે ગરીબ આપણે રસ્તી જાય એમને પીડા કરે, ઘૂમડી ખાતા કરે. એ ઘૂમડી ખાય છે એ દુઃખનું કામ છે, ઈચ્છા ઉત્પન્ન થાય છે. બધા પદાર્થો જણાતા નથી, આ તો બધા પદાર્થોને ફોળ્યો કરી જાય છે. કલા અચલ જ્ઞાન, જ્ઞાન ચલિત થતું નથી. વિષય ધ્રુવ છે, પર્યાય પણ ધ્રુવ થઈ ગયું. ધ્રુવ એટલે ખર્ચતી નથી, એનો વિષય બદલતો નથી. અને જો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બદલા જ કરે, એક વિષય ન હોય તો થઈ ગયું ટાઈમ. રસના નિષેધ આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે. હવે પ્રશ્ન આમાંથી કરવો એ કરો, એટલે પાંચ મિનિટ લઈ લઈ બેઠી કઈ તરફો. સમજાયું એમાં નથી કઈ બરાબર સમજાય છે, એવું સ્વરૂપ છે મારું. છબોથી સમજાય વ્યક્તિ ઉપયોગમાં બધા વિષયો એક સાથે રસ ઉપરાંત સ્પર્શ કરવાનો બધા એક સમયે પ્રતિભાસે છે. એટલે એક એક રસને ક્રમે ક્રમે જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. ક્રમિક જાણે છે એ ઇન્દ્રિય જ્ઞાન છે ભાવિન્દ્રિય, અને ભાવિન્દ્રિય તો આત્મામાં અભાવ કયો છે એ તો મારામાં છે જ નહીં. માટે સકલ વિષયોના વિશેષમાં એકલા સંવેદન પરિણામ છે. સંવેદન પરિણામ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન. જ્ઞાન જ એવું છે કે સ્વ પરનો પ્રતિભાસ થાય છે. લોકોનો ભૂત ભવિષ્ય વર્તમાન મોક્ષની પર્યાય સહિતનું દૈવી અત્યારે જણાય છે જ્ઞાનમાં, અને નિગોદની પર્યાય સહિતનું હું આત્મા એ પણ જણાય છે અટાણે. ભૂતકાળ નિગોદમાં હતો સકલ વિષયો, મોક્ષની પર્યાય પણ જણાય છે. જ્ઞાનની તાકાત ખરી છે, સંવેદન લીધું ને એટલે એ પર્યાય છે. જાણવું લેવું, વેદન ના લેવું. સંવેદન એટલે બધાને વેદન કરે જ્ઞાન તો દુઃખી થઈ જાય. મેટ ટુ નો જાણ. આમાં કઈ પ્રશ્ન નથી, બરાબર સમજાવ કે થોડુંક અભ્યાસ કરવા જેવું છે. ખરેખર આ જીવોની જે પૂછવાની ટેવ છે એ વિચાર કરીને એમને પૂછ્યા કરે, વેલા એને વિચાર કરીને બેસાડે, પોતાથી બેસી જાય તો પ્રશ્ન ઉઠશે, પ્રયત્ન તો પોતાથી બેસાડવાનું કરો. મને તો સ્વાધીનતા ગમે છે, ઘડીએ ઘડીએ પૂછવું, પૂછપરછ કરવી બીજાને, ઊંઝાઈ તો બીજાને પૂછવી બરાબર છે, પણ એમને પૂછવાનો શોખ હોય ઘણા, પૂછ્યા જ કરે એ નકામું છે. સમયસાર તો સમયસાર છે, સમયસાર લઈએ અનુભવ પ્યારા પછી સમયસાર આવડે છે. સમયસાર લઈએ અનુભવ
પ્યારા
ભલામાં છે, આપણામાં એક લઈ ગયો ને ભાઈ બદનાવલી બદનાવલી છે આપણે સમયસાર સુધાર ઉપાદાનપણે નિમિત્તપણે બહુમાન સમય સારું બહુ સારું.
પ્રભુ કો હો જાઉં Thank you.